समय सार भगवान कुंदकुंदाचार्य रचित समय सार अने एनी साथे अमृतचंद्राचार्य भगवान रचित आत्मसाती नामनी टीका एनो स्वाध्याय आपणे करी रह्या छीए। એમાં આપણે 13 ગાથા સુધી સ્વાધ્યાય પૂરો કર્યો છે અને 13મી ગાથાના ટીકાના બંને ભાગ આપણે કર્યા। હવે આગળ કળશ 9મો લઈએ એ પહેલા થોડુંક પુનરાવર્તન કરી અને આગળનો સ્વાધ્યાય શરૂ કરીએ। નય નિક્ષેપ પ્રમાણ, નવ તત્વની વાત તો બધાને ખ્યાલ છે પણ નય નિક્ષેપ અને પ્રમાણ એની વાત કરીએ તો અહીંયા 13મી ગાથામાં એમ કહેવાયું કે એની ભેદરૂપ શ્રદ્ધા કરતા આત્મામાં જવાતું નથી, શંકિત પ્રગટ થતું નથી, છતાં પણ આપણને નય નિક્ષેપ અને પ્રમાણ વિશે એનું જ્ઞાન તો હોવું જરૂરી છે। એ શું છે? નય નિક્ષેપ અને પ્રમાણની વાત કરીએ છીએ તો એ કઈ રીતે છે? નય છે એ જ્ઞાનને જણાવનાર અંશ છે, એટલે જ્ઞાનના અંશને આપણે નય કહીએ છીએ। નય એ જ્ઞાનનો અંશ છે, એમાં મુખ્યત્વે આપણે બે નય લઈએ છીએ, એક દ્રવ્યાર્થિક નય અને પર્યાર્થિક નય। જે દ્રવ્યનું મુખ્યતાથી જ્ઞાન કરાવે તે દ્રવ્યાર્થિક નય, અને જે પર્યાયની મુખ્યતાથી પર્યાયનું જ્ઞાન કરાવે છે એ પર્યાર્થિક નય। હવે એના બીજી રીતે આપણે ભેદની રીતે જોવા જઈએ તો ખરેખર તો નયના ઘણા ભેદ છે। આપણે જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળામાં જે રીતે લેવામાં આવ્યું છે એ રીતે સહેજ વિચાર કરીએ તો નિશ્ચય નય અને વ્યવહાર નય એ પહેલા બે મુખ્ય ભેદ થાય। નયમાં નિશ્ચય નય અને વ્યવહાર નય, વ્યવહાર નયના ભેદ આપણે પહેલા કરી ગયા છીએ, સદભૂત વ્યવહાર નય અને અસદભૂત વ્યવહાર નય, અને સદભૂત વ્યવહાર નયમાં પણ ઉપચારથી અને અણઉપચારથી અને અસદભૂત વ્યવહાર નયમાં પણ ઉપચારથી અને અણઉપચારથી, એટલે વ્યવહાર નય સંબંધી આપણે પહેલા અગાઉ વાત કરી છે। નિશ્ચય નયમાં આ દ્રવ્યાર્થિક નય અને પર્યાર્થિક નય લેવામાં આવ્યા છે, કેમ કે નિશ્ચય નય એટલા માટે છે કે એ મૂળ વસ્તુના અંશને જણાવનારો નય છે, એટલે ભલે એ દ્રવ્યાર્થિક નય હોય તો દ્રવ્યને મુખ્ય કરીને જણાવે અને પર્યાર્થિક હોય તો પર્યાયને મુખ્ય કરીને જણાવે, પણ એમાં મૂળ વસ્તુનો અંશ છે એને જણાવે છે, એટલે સત્યને જણાવનારા છે એ નિશ્ચય નય છે। એ દ્રવ્યાર્થિક નયના પછી ત્રણ ભેદ છે, આપણે ઘણો વિસ્તાર નહીં કરીએ, પણ એમાં નૈગમ નય, સંગ્રહ નય અને પાછો એમાં પણ એક વ્યવહાર નય, એ ત્રણ ભેદ દ્રવ્યાર્થિક નયના છે। જ્યારે પર્યાર્થિક નય છે એના ચાર ભેદ છે, ઋજુસૂત્ર નય, શબ્દ નય, સમભિરૂઢ નય અને એવમ નય। હવે દ્રવ્યાર્થિક નયમાં નૈગમ નય છે એના પાછા ત્રણ ભેદ છે, ભૂત નૈગમ નય, ભાવિ નૈગમ નય અને વર્તમાન નૈગમ નય, એટલે એ રીતે નયના ઘણા ભેદ છે। નય શું છે? સાદી ભાષામાં સમજીએ તો એ દ્રષ્ટિકોણ છે એમ કહી શકાય, જ્ઞાન કરવું હોય તો જ્ઞાન કરવાનો એક દ્રષ્ટિકોણ કહી શકાય। નય એ જ્ઞાનનો અંશ છે, કઈ અપેક્ષાથી આપણે જ્ઞાન કરીએ છીએ, કઈ શક્તિથી આપણે જ્ઞાન કરીએ છીએ અથવા કયા દ્રષ્ટિકોણથી આપણે જ્ઞાન કરીએ છીએ એ નય છે, એટલે જ્ઞાનના અંશને નય કહેવામાં આવે. હવે જ્યારે પ્રમાણની વાત કરતા હોઈએ તો એમાં પ્રમાણ એટલે પ્રમાણ જ્ઞાનની આપણે વાત કરીએ છીએ. તો પ્રમાણ જ્ઞાનની અંદર એ પ્રમાણ જ્ઞાન ત્યારે જ કહેવામાં આવે કે કોઈ પણ પદાર્થનું જ્યારે જ્ઞાન કરીએ તો એ બધી અપેક્ષાએ એનું જ્ઞાન કરવામાં આવે, જુદા જુદા દ્રષ્ટિકોણથી એનું જ્ઞાન કરવામાં આવે તો એ જ્ઞાનને પ્રમાણ જ્ઞાન કહેવામાં આવે. હવે એવું પ્રમાણ જ્ઞાન ક્યારે બને? તો જે જ્ઞાન કરવા માટે આપણે જે નયની વાત કરી એમાં આપણે જે નય લીધા એ નય એનું પૂરેપૂરું સ્વરૂપ જણાવે ત્યારે એ પ્રમાણ જ્ઞાન કહેવામાં આવે. એટલે આપણે દ્રવ્યાર્થિક નય અને પર્યાર્થિક નયની વાત લીધી તો આત્માની વાત કરતા હોઈએ ત્યારે એ પ્રમાણ જ્ઞાન તો જ કહેવાય કે જે દ્રવ્યાર્થિક નય અને પર્યાર્થિક નય બંને દ્વારા આત્માના સ્વરૂપને જણાવનાર હોય. કેમ કે વસ્તુ એવી છે, આત્મા એમ છે, આત્મામાં એક ત્રિકાળી ન બદલાતો અંશ છે અને બીજો અંશ બદલાતો અંશ છે. બદલાતો અંશ છે તે પર્યાય છે અને ન બદલાતો અંશ જે છે તે દ્રવ્ય છે, જે અનંત ગુણોનું પિંડ એવું જે દ્રવ્ય એ બદલાતું નથી. જ્યારે જે બદલાતો અંશ છે તે પર્યાય છે. એટલે દ્રવ્યનું અને પર્યાયનું બંનેનું જ્ઞાન કરાવનારા એટલે દ્રવ્યાર્થિક નય અને પર્યાર્થિક નય એ બંનેથી જો આત્માનું સ્વરૂપ જાણવામાં આવે તો આપણે એને એમ કહી શકીએ કે આપણે એ પ્રમાણ જ્ઞાન કર્યું, એ પ્રમાણ જ્ઞાન કહેવામાં આવે. હવે પ્રમાણ જ્ઞાન જે છે એ જ્ઞાન તો આપણે બરાબર છે કે એ નયથી કરીએ છીએ, પણ એ પ્રમાણ જ્ઞાનમાં પણ એમ થાય છે કે પ્રમાણ જ્ઞાન પણ કઈ રીતે હોય? તો કે પ્રમાણ જ્ઞાન છે એ પ્રત્યક્ષ પણ થઈ શકે અને પરોક્ષ પણ થઈ શકે. એટલે પ્રમાણ જ્ઞાનના પછી એમાં બે ભેદ પાડવામાં આવ્યા. પ્રમાણ જ્ઞાન એ પ્રત્યક્ષ જ્ઞાન કરીને થાય અથવા તો પરોક્ષ રીતે જ્ઞાન કરીને થાય. એટલે પ્રત્યક્ષ જ્ઞાન કરતા જે જ્ઞાન થાય છે તે પ્રમાણ જ્ઞાનમાં એ પ્રત્યક્ષ અને પ્રમાણ જ્ઞાનની વાત કરીએ ત્યારે બીજો જે છે તે પરોક્ષ. હવે પ્રત્યક્ષ કોને કહેવાય? તો પ્રત્યક્ષ માટે અહીંયા મોક્ષમાર્ગ પ્રકાશકની અંદર થોડીક વ્યાખ્યા જે જુદી આપી છે એમાં એક વાત એમ લેવામાં આવી કે જે તર્કશાસ્ત્ર પ્રમાણે જોવા જઈએ તો કે જે જ્ઞાન પોતાના વિષયને સારી રીતે નિર્મળ રૂપે સ્પષ્ટ જાણે તે પ્રત્યક્ષ છે. એમાં એ રીતે પ્રત્યક્ષની વ્યાખ્યા કરવામાં આવી. આપણે અહીંયા સમજ્યા છીએ તે પ્રમાણે પ્રત્યક્ષ એટલે કે જે જ્ઞાન કેવળ જ્ઞાન દ્વારા થાય, કેવળ જ્ઞાન દ્વારા થાય. કેમ કે એ જ્ઞાનના ભેદનો વિચાર કરીએ તો જ્ઞાનના ભેદ પાંચ છે, મતિ, શ્રુત, અવધિ, મનોપર્ય અને કેવળ જ્ઞાન. એમાં કેવળ જ્ઞાન એ પૂર્ણ જ્ઞાન છે અને એના દ્વારા જે જ્ઞાન થાય એ આત્માના પ્રદેશોથી સીધું જ થાય. એટલે એ સીધે સીધું પૂર્ણપણે થતું જ્ઞાન તે પ્રત્યક્ષ જ્ઞાન છે. વળી એમ પણ વાત આવી કે એ સિવાયના બીજા મનોપર્ય અને અવધિ જ્ઞાન એ બે દ્વારા જે જ્ઞાન કરવામાં આવે એ પણ પ્રત્યક્ષ જ્ઞાન થાય. પણ હવે અવધિ જ્ઞાન જે છે એ રૂપી પદાર્થોને જાણનારું છે અને મનોપર્યને પણ સીમા છે, એટલે બંનેને સીમા છે એટલે એમાં પ્રત્યક્ષ જ્ઞાન તો થાય પણ એ પ્રત્યક્ષ જ્ઞાન જે છે તે પૂરેપૂરું નથી થતું. કેવળ જ્ઞાનમાં જેવું થાય છે એ પ્રમાણે નથી થતું, બધાનું નથી થતું, એટલે એને એક દેશ પ્રત્યક્ષ જ્ઞાન કહેવામાં આવે. અવધિ જ્ઞાન દ્વારા અને મનોપર્ય જ્ઞાન દ્વારા જે જ્ઞાન છે એ પ્રત્યક્ષ કહેવાય પણ એક દેશ પ્રત્યક્ષ કહેવામાં આવે છે. જ્યારે મતિ અને શ્રુત દ્વારા જે જ્ઞાન થાય છે એને પરોક્ષ જ્ઞાન કહેવામાં આવે છે. એ આપણે અહીંયા સમજ્યા છીએ. પણ અહીંયા મોક્ષમાર્ગ પ્રકાશકમાં એક વાત એવી રીતે લેવામાં આવી કે એ જ્ઞાન છે તે નિર્મળ રૂપે હોય અને સ્પષ્ટ જાણે તો પ્રત્યક્ષ છે, એટલે પછી એમાં એ પરોક્ષ જ્ઞાનની જે વાત આવી એ પરોક્ષ જ્ઞાનમાં જે વાત કરતા પહેલા ઇન્દ્રિય જ્ઞાન જે છે એને પણ સાથે લેવામાં આવ્યું. એટલે એમાં એ કઈ રીતે ઇન્દ્રિય જ્ઞાનને લેવામાં આવ્યું તો કે પ્રત્યક્ષ જ્ઞાનને બીજી રીતે ભેદ પાડી અને લેવામાં આવ્યું. તો કે પ્રત્યક્ષ તો આપણે કહીએ છીએ ને કે આંખથી મેં જોયું એટલે પ્રત્યક્ષ, કાનથી મેં સાંભળ્યું એટલે પ્રત્યક્ષ, એ વાત આપણી જે છે એને એમાં એ બીજી રીતે ભેદ પાડ્યા એમાં લેવામાં આવી. કે પ્રત્યક્ષ જ્ઞાનના બે ભેદ, એક પરમાર્થ પ્રત્યક્ષ અને બીજું સામ વ્યવહારિક પ્રત્યક્ષ, એમ બે ભેદ કરવામાં આવ્યા. મોક્ષ માર્ગ પ્રકાશકમાં પંડિતજીએ આ બે ભેદ લીધા છે કે એક પરમાર્થ પ્રત્યક્ષ અને બીજું સામ વ્યવહારિક પ્રત્યક્ષ. એટલે પરમાર્થ પ્રત્યક્ષ છે એ તો જે આપણે કેવળ જ્ઞાન દ્વારા જે અનુભવ થાય છે, જે જ્ઞાન થાય છે, એ તો પરમાર્થ પ્રત્યક્ષ છે. અને અવધિ અને મનોપર્ય દ્વારા પણ એ પરમાર્થ પ્રત્યક્ષ થાય છે, ભલે એમાં એ એક દેશ છે પણ એ પરમાર્થ પ્રત્યક્ષ કહેવાય. પણ જે મતિ અને શ્રુત જ્ઞાન દ્વારા આપણે એમ કહેતા હતા કે જે પરોક્ષ જ્ઞાન થાય, તો ત્યાં અહીંયા એક વાત લીધી કે ઇન્દ્રિય દ્વારા જે જ્ઞાન થાય છે એ જ્ઞાનને સામ વ્યવહારિક પ્રત્યક્ષ કહ્યું. અને એમાં કઈ રીતે કે જે આંખથી જે જોવામાં આવ્યું એ જ વસ્તુ એમ જ છે, એટલે એ રીતે પ્રત્યક્ષ જણાયું. આંખથી જે વર્ણ જોવામાં આવ્યો કે આ લાલ રંગ છે કે આ લીલો રંગ છે, તો એ જે વ્યવહારથી એવું કહેવામાં આવે છે એને વર્ણ આદિકનું પ્રત્યક્ષ જ્ઞાન કર્યું એમ આપણે કહી શકીએ. વ્યવહારથી આપણે એને એમ કહી કે હા મેં બરાબર પ્રત્યક્ષ જ્ઞાન કર્યું કે એ લાલ રંગ જ છે, એ લીલો રંગ જ છે, અને પ્રત્યક્ષ એટલે આંખથી કર્યું. તો એમાં એ રીતે થોડી નિર્મળતા પણ છે. તો એવા જ્ઞાનને એ રીતે એ પ્રત્યક્ષ કહ્યું. પણ એ કેવું પ્રત્યક્ષ થયું? તો કે સામ વ્યવહારિક પ્રત્યક્ષ એને કહેવામાં આવ્યું. એટલે એવા અહીંયા બે ભેદ પાડવામાં આવ્યા પ્રત્યક્ષ જ્ઞાનના, એક પરમાર્થ પ્રત્યક્ષ અને બીજું સામ વ્યવહારિક પ્રત્યક્ષ. હવે આ પ્રત્યક્ષની વાત થઈ અને એ પછી પરોક્ષની વાત કરીએ. પરોક્ષ પ્રમાણ, પરોક્ષ જ્ઞાન, એમાં પરોક્ષ પ્રમાણ લઈએ આપણે તો એ પરોક્ષ રીતે જે આપણે જ્ઞાન કરીએ અને એના દ્વારા આપણને પ્રમાણ જ્ઞાન થાય. છેવટે જાણવાવાળા એ નય જ છે, પણ એના દ્વારા આપણે જે જ્ઞાન કરીએ છીએ એને આપણે પ્રમાણ જ્ઞાન કહીએ છીએ. બધા જ નયો દ્વારા કરેલું જ્ઞાન છે એને પ્રમાણ જ્ઞાન લીધું છે ને આપણે. અને આત્માની બાબતમાં દ્રવ્યાર્થિક નય અને પર્યાર્થિક નયથી જે જ્ઞાન કર્યું તે પ્રમાણ જ્ઞાન. પણ એ પ્રમાણની અંદર એ પ્રત્યક્ષ રીતે કરવામાં આવ્યું હોય અથવા તો પરોક્ષ રીતે કરવામાં આવ્યું હોય, તો એ પરોક્ષ રીતે જે કરવામાં આવ્યું છે એવા પરોક્ષ પ્રમાણના એ પાંચ ભેદ છે: સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન, તર્ક, અનુમાન અને આગમ. આ પાંચ ભેદ છે એટલે પાંચ પ્રકારે મૂળ તો એ પરોક્ષ જ્ઞાન થાય છે સ્મૃતિ દ્વારા યાદ કરીને. પ્રત્યભિજ્ઞાન એટલે જે આ જે પહેલા જે જોયું હતું એ જ આ છે એ પ્રમાણે. તર્ક દ્વારા અનુમાન કરીને, અનુમાનમાં એક ભાગ હોય છે અને પછી એના દ્વારા બીજા ભાગને આપણે અનુમાન દ્વારા જાણીએ છીએ. જેમ કે ધુમાડો છે તો આપણે એમ અનુમાન કરીએ ધુમાડો તો છે જ, પણ એના ઉપરથી અનુમાન એમ કરી કે ત્યાં અગ્નિ હોવો જોઈએ. અને એ રીતે આગમ, તો આગમમાં જે આગમની અંદર જે જ્ઞાન આપવામાં આવ્યું છે એ પરોક્ષ જ્ઞાન છે. એટલે એવા પરોક્ષ જ્ઞાનના પાંચ ભેદ છે, એટલે પરોક્ષ પ્રમાણના કહીએ આપણે. એટલે એ પ્રમાણના મુખ્ય બે ભેદ કયા? પ્રત્યક્ષ અને પરોક્ષ. અને પરોક્ષમાં પાંચ લીધા અને પ્રત્યક્ષના આપણે બે લીધા. પણ આ બધું જે છે તે પ્રમાણ, એ જ્ઞાનની વાત થઈ. અને એ જ્ઞાન જે આપણે કરીએ છીએ તે જ્ઞાનનો અંશ જે છે એને આપણે નય કહ્યો અને નયના ભેદ આપણે સમજ્યા. આત્માની બાબતમાં આપણે એમ સમજ્યા કે દ્રવ્યાર્થિક નયથી આપણે જ્યારે જ્ઞાન કરીએ છીએ, દ્રવ્યાર્થિક નય જે છે એ એવો નય છે, એવો દ્રષ્ટિકોણ છે કે જે દ્રવ્યને મુખ્યતાથી બતાવે છે, દ્રવ્યના સ્વરૂપને જણાવનારો છે, દ્રવ્ય તરફ દ્રષ્ટિ કરાવનારો છે. જ્યારે પર્યાર્થિક નય દ્વારા આપણે એટલે એ દ્રષ્ટિકોણથી જ્યારે આપણે જ્ઞાન કરીએ છીએ તો એ પર્યાયને મુખ્ય કરીને જણાવનારો અંશ છે. એટલે આ નય અને પ્રમાણની વાત થઈ. અને એના પછી આપણે એક વાત લીધી હતી કે નિક્ષેપની વાત લીધી હતી. તો નિક્ષેપની અંદર આપણે એ ચાર પ્રકારના નિક્ષેપ કર્યા. નિક્ષેપ શું છે? એ જ્ઞેયના ભેદ છે. પેલા જ્ઞાનના ભેદ હતા, અહીંયા આ જ્ઞેયના ભેદ છે. જેને આપણે જાણીએ એને જ્ઞેય કહેવામાં આવે. તો જેને જાણીએ છીએ એ જ્ઞેય, એ કઈ રીતે આપણે જાણીએ છીએ તેમાં ચાર ભેદથી એ વાત કરવામાં આવી. અને એ ચાર ભેદમાં શું વાત હતી? તો પહેલું હતું નામ. ચારમાં તો નામ એટલે જે
જે નામ દ્વારા એને જાણીએ છીએ, નામ એ સંજ્ઞા છે, કોઈને પણ નામ આપવામાં આવ્યું હોય, મને નામ આ જે આત્મા છે ને એની સાથે રહેલું શરીર ને આ જે પર્યાય છે એને એક નામ આપવામાં આવ્યું કે રમેશ. હવે એ જે છે ને એ સંજ્ઞા કરીને જે આપણે જાણીએ છીએ જેને એ નામ આપીને એ નામ નિક્ષેપ છે, એ નિક્ષેપ કરવામાં આવ્યો. મૂળ પદાર્થ તો જુદો છે પણ એની ઉપર એવું એ સંજ્ઞાનો નિક્ષેપ કરવામાં આવ્યો એટલે નામ. કોઈને મહાવીર કહેવાય, ભલે એ પછી ગુણમાં એને મહાવીર હોય, એવો વીર હોય કે ન હોય, માય કાંગલા જેવો હોય તો પણ મહાવીર કહી દઈએ આપણે, ઘણી વાર એને એવી રીતે કહેતા હોય છે. પંડિત કહીએ. હવે અમારે ત્યાં ઇન્ડિયામાં એવું છે કે પેલા નેપાળી છોકરાઓ બધા નોકરી કરવા માટે આવે અને ગાડી સાફ કરતા હોય કે એ બધું કામ કરતા હોય એને પંડિત કહેવામાં આવે, બધાને પંડિત. હવે એટલે આ એમાં પંડિતાઈનો કોઈ ગુણ છે એટલે નહીં, પણ પંડિત બધા પંડિત. એટલે એ જે રીતે છે તે નામ નિક્ષેપ કરવામાં આવ્યો. બીજો નિક્ષેપ જે છે એ રીતે આપણે જેને જાણીએ છીએ જ્ઞેયોને, એમાં બીજો નિક્ષેપ છે તે સ્થાપના નિક્ષેપ છે, કે એમાં આરોપ કરવામાં આવે છે, એક વસ્તુનો આરોપ બીજા ઉપર કરવામાં આવે એ સ્થાપના નિક્ષેપ છે. એ સ્થાપના નિક્ષેપમાં ખાસ કરીને આપણે જોઈએ તો પ્રતિમા વગેરેને કે ફોટાને કે બધાને સ્કેચને કે એને આપણે એમાં એનો નિક્ષેપ કરીએ છીએ, ચિત્ર દોરીને એમાં એનો નિક્ષેપ કરીએ છીએ. એટલે પ્રતિમા છે, હવે પ્રતિમા છે તો પથ્થરની, પણ એમાં આપણે એ પ્રતિમાને આપણે એમ કહીએ કે આ ઋષભદેવ ભગવાન છે, એટલે સ્થાપના કરીએ આપણે, એ સ્થાપના નિક્ષેપ કર્યો. છે તો પથ્થરની પ્રતિમા, પણ એમાં આપણે ઋષભદેવ ભગવાનનો નિક્ષેપ કર્યો. ઋષભદેવ ભગવાન ત્યાં નથી, ઋષભદેવ ભગવાન તો સિદ્ધ શિલા ઉપર બિરાજી રહ્યા છે, છતાં આપણે એમ કહીએ છીએ. અને ઋષભદેવ ભગવાન તો પૂર્ણ શુદ્ધ સ્વરૂપે છે, હવે તો એ સિદ્ધ થયા છે, પણ અહીંયા પ્રતિમામાં આપણે એ નિક્ષેપ કરીએ છીએ, તો એ સ્થાપના નિક્ષેપ એને કહેવામાં આવ્યો. પછી બીજા પ્રકારે નિક્ષેપ, ત્રીજા પ્રકારનો નિક્ષેપ જે છે તે દ્રવ્ય નિક્ષેપ છે, અને ચોથો ભાવ નિક્ષેપ છે. દ્રવ્ય નિક્ષેપ એટલે એ મૂળ દ્રવ્ય એ હોય પણ એની વર્તમાન પર્યાય જે છે ને એ જુદી હોય, ભૂતકાળની પર્યાય કે ભવિષ્યકાળની પર્યાય હોય એને આપણે વર્તમાનમાં કહીએ, એટલે દ્રવ્ય તો એ જ છે, તો એને આપણે એમ કહીએ કે દ્રવ્ય નિક્ષેપ કરવામાં આવ્યો. જેમ કે આપણે ગૌતમ સ્વામી અત્યારે સિદ્ધ થઈ ગયા છે, પણ ગૌતમ સ્વામીને આપણે ગણધર કહીએ તો એ ભૂતકાળમાં એ ગણધર હતા, અત્યારે તો વર્તમાનમાં સિદ્ધ છે, તો એ દ્રવ્ય નિક્ષેપ કરવામાં આવ્યો, એ દ્રવ્ય નિક્ષેપ કહેવામાં આવે. મહાવીર સ્વામી ભગવાનને આપણે તીર્થંકર કહીએ તો એ પણ દ્રવ્ય નિક્ષેપ કહેવાય, કેમ કે મહાવીર સ્વામી ભગવાન પણ અત્યારે તો સિદ્ધ થઈ ગયા છે, છતાં આપણે એમને આપણે જો તીર્થંકર કહીએ તો એ દ્રવ્ય નિક્ષેપ કહેવામાં આવ્યો, ભૂતકાળની અપેક્ષાએ કહેવામાં આવ્યું. એ જ રીતે આપણે શ્રેણિક મહારાજાનો જીવ છે એને આપણે એમ કહીએ કે એ તીર્થંકર, તો એ ભવિષ્યકાળની અપેક્ષાએ કહીએ છીએ, કેમ કે અત્યારે વર્તમાનમાં તો હજી એ નારકીની પર્યાયમાં છે, પણ એ દ્રવ્ય હવે તીર્થંકર થવાના છે આવતા ભાવમાં, તો એ અપેક્ષાથી આપણે એમ જ્યારે કહીએ તો એ પણ દ્રવ્ય નિક્ષેપ કરવામાં આવ્યો. તો એ દ્રવ્ય નિક્ષેપ એ ત્રીજા પ્રકારે આપણે જ્ઞેયનું જ્ઞાન કરીએ છીએ. આ જ્ઞેયના ભેદ છે, નિક્ષેપમાં જ્ઞેયના ભેદ છે. અને ચોથો ભેદ જે છે એ ભાવ નિક્ષેપ છે. તો ભાવ નિક્ષેપ એટલે વર્તમાનમાં જે પર્યાય છે એ જ પર્યાય પ્રમાણે આપણે નિક્ષેપ કરીએ તો એને એ ભાવ નિક્ષેપ કહેવામાં આવે. જેમ કે સિમંદર પ્રભુ અત્યારે વર્તમાનમાં એ તીર્થંકર છે, તો આપણે સિમંદર પ્રભુને તીર્થંકર કહીએ તો એ ભાવ નિક્ષેપ થયો. એટલે આ પ્રમાણે આપણે જ્ઞેયોનું જ્ઞાન જુદી જુદી રીતે કરીએ છીએ, અને જ્ઞાન કરીએ છીએ તેમાં પ્રમાણ જ્ઞાનની વાત થઈ અને નયની વાત થઈ. હવે નયના ભેદ લો, પ્રમાણના ભેદ લો કે નિક્ષેપના ભેદ લો, આ બધું આપણે જાણીએ, આ બધાનો અભ્યાસ કરીએ, એ બધું સમજીએ, તો એ દ્વારા એક પ્રકારનું જ્ઞાન આપણને પ્રાપ્ત થાય છે, એ માહિતીરૂપ જ્ઞાન છે. અને આવા માહિતીરૂપ જ્ઞાન કરવાથી, આવા માહિતીરૂપ જ્ઞાન કરવાથી સમ્યક દર્શન થતું નથી, એટલે કે આત્માનો અનુભવ થતો નથી, એ વાત એ ગાથા 13મી ગાથામાં આવી. 13મી ગાથામાં મૂળ શરૂઆત એમણે એવી રીતે કરી કે નવતત્વનું એવી રીતે ભેદરૂપે આપણે જે જ્ઞાન કરીએ તો એ જ્ઞાન છે તે સમ્યક જ્ઞાન નથી, એ સમ્યક દર્શન નથી. સમ્યક જ્ઞાન સમ્યક દર્શન તો એ છે કે જે ત્રણેય કાળે પોતાનું નિજ સ્વરૂપ જે જ્ઞાયક છે એના તરફ પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને લઈ જવામાં આવે, અને એ જ્ઞાનની પર્યાય એને પોતાને જ, પોતાના નિર્મળ શુદ્ધ સ્વરૂપને જ એક રૂપે જાણે ત્યારે સમ્યક દર્શન થાય. એટલે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન થાય, સાચી શ્રદ્ધા થાય અનુભવ સહિતની. એ સિવાય ભેદરૂપે જે કંઈ આપણે જ્ઞાન કરીએ છીએ એ જ્ઞાન દ્વારા એવું સમ્યક દર્શન થતું નથી. એટલે સમ્યક દર્શનનો વિષય ક્યાં હોય? તો કે શુદ્ધ નયથી જે ત્રિકાળી ભગવાન આત્માનું સ્વરૂપ જણાવવામાં આવ્યું છે એ શુદ્ધ નયથી જે વિષય છે એ વિષયને આપણે આપણે દ્રષ્ટિમાં લઈએ, ધ્યાનમાં આપણે એનું ધ્યાન કરીએ તો એ વિષયનું ધ્યાન કરતા સમ્યક દર્શન થાય. એટલે દ્રષ્ટિનો વિષય જે જણાવનાર છે તે એક નય છે. કયો નય છે? શુદ્ધ નય છે. એ શુદ્ધ નય છે. એને બદલે આપણે શુદ્ધ નય એક જ ન લઈએ, અથવા તો શુદ્ધ નય કહો કે દ્રવ્યાર્થિક નય કહો, કે એવા દ્રવ્યાર્થિક નય દ્વારા આપણે જ્ઞાન કરીએ તો આપણને એ આત્માનો અનુભવ થાય. હવે એવા એક નયને ન લઈએ અને એની સાથે આપણે પર્યાર્થિક નયને પણ સાથે લઈએ અને પ્રમાણ જ્ઞાન કરીએ તો શું થાય? પ્રમાણ જ્ઞાન કરીએ, દ્રવ્યાર્થિક નય અને પર્યાર્થિક નય બંનેને લઈને આપણે જો જ્ઞાન કરીએ તો શું થાય? તો એ વિકલ્પ સહિતની દશા થાય. એ વિકલ્પ સહિતની દશા થાય. એ નિર્વિકલ્પ દશા, ધ્યાનની દશા નહીં થાય. એટલે એમાં આત્મામાં જવાતું નથી. આત્મામાં કેમ નથી જવાતું? કેમ કે આપણે દ્રવ્યની પણ વાત લઈએ છીએ, દ્રવ્યના ભેદની પણ વાત કરીએ, પર્યાયના ભેદની પણ વાત કરીએ, તો પછી ભેદરૂપે આપણે વિકલ્પમાં જ રહી જઈએ છીએ. એટલે એમ કહેવામાં આવ્યું કે તું પ્રમાણ જ્ઞાનનો વિષય છે એને નહીં જો. પ્રમાણ જ્ઞાન તો બરાબર છે કે દ્રવ્યાર્થિક અને પર્યાર્થિક નહીં બંને લઈને જ કરવામાં આવશે તો જ થશે. તું એને નહીં લે. જો તારે આ સ્વરૂપનો અનુભવ કરવો છે, આત્મામાં જવું છે, તો જે શુદ્ધ નયનો વિષય છે, દ્રવ્યાર્થિક નય છે, દ્રવ્યાર્થિક નય દ્વારા જેનું જ્ઞાન થાય છે એવા શુદ્ધ આત્મા સ્વરૂપને તું દ્રષ્ટિમાં લે, એને વિષય બનાવી અને એના તરફ તારા ઉપયોગને લઈ જા, અને એમ કરતા તને નિર્વિકલ્પ વિકલ્પ વિના, કોઈપણ જાતના બીજા વિકલ્પ વિના તને એનું જ્ઞાન થશે. એટલે એ તને અનુભવમાં આવશે અને એ જ સમ્યક દર્શન છે. આ વાત આપણે 13મી ગાથા આખી અને એની સાથે રહેલા 8મા કળશમાંથી આપણે શીખી ગયા. અને પછી એમાં જે બીજો ભાગ ટીકાનો જે લંબાવવામાં આવ્યો, એ બીજા ભાગમાં એમ કહેવામાં આવ્યું કે જેમ આ બધા નવ તત્વ છે એના દ્વારા સમ્યક દર્શન નથી થતું, એ જ રીતે આ જુદા જુદા નય દ્વારા કે પ્રમાણ જ્ઞાન કરવા દ્વારા કે પછી અહીંયા નિક્ષેપ દ્વારા પણ એ આત્માનું જ્ઞાન તો થતું નથી, એટલે કે સમ્યક દર્શન થતું નથી. આ વાત લેવામાં આવી તો પછી આપણને પ્રશ્ન થાય કે આમ જ વાત છે તો પછી આવા નય, નિક્ષેપ અને પ્રમાણ એ બધાને જાણવાની જરૂર શું? પ્રશ્ન એવો થવો જોઈએ ને આપણને. તો પછી કે એને જાણીને શું કામ છે? આપણે શા માટે એનો અભ્યાસ કરીએ, બધું જાણીએ શા માટે? તો એની વાત અહીંયા કરતા કહેવામાં આવ્યું એ બીજા ભાગમાં, ટીકાના બીજા ભાગની અંદર એમ કહેવામાં આવ્યું કે એવું જ્ઞાન કરવાથી જે શરૂઆતની અવસ્થા જે છે, જ્યારે સમ્યક દર્શન પણ થયું નથી અને એ વખતની જે અવસ્થા છે, એ અવસ્થામાં તમને એ ખૂબ ઉપયોગી થાય છે. ઉપયોગી કહેતા શું કહેવું છે? કે તમને એ જ માહિતી, જ્ઞાનરૂપ માહિતી છે, એના દ્વારા તમને સાચા સ્વરૂપનો ખ્યાલ આવે છે, અને એવો સાચા સ્વરૂપનો ખ્યાલ છે તો જ તમે એ પુરુષાર્થ કરી શકો છો. એટલા માટે એ મહત્વનું છે, એ જરૂરી છે. એટલા માટે એ મહત્વનું છે અને જરૂરી છે. અહીંયા એ વાત લીધી છે અહીંયા જે ભાવાર્થમાં, કે પહેલી અવસ્થામાં પ્રમાણ આદિ, પ્રમાણ આદિ એટલે પ્રમાણ, નય, નિક્ષેપ બધું આવી જાય. આદિથી યથાર્થ વસ્તુને જાણી જ્ઞાન શ્રદ્ધાની સિદ્ધિ કરવી. જ્ઞાન શ્રદ્ધાન સિદ્ધ થયા પછી શ્રદ્ધાન માટે તો પ્રમાણ આદિની કાંઈ જરૂર નથી. એક વખત સમ્યક દર્શન થાય પછીથી એ પ્રમાણ જ્ઞાન વગેરેની એ વખતે જરૂર નથી. એ જ્યારે સમ્યક દર્શન થાય છે ત્યારે. એટલે પ્રમાણની જરૂર ક્યારે પડે છે? તમારે નક્કી કરવું પડે છે ત્યારે. નય, જુદા જુદા નયથી તમારે અભ્યાસ કરવાની જરૂર ક્યારે પડે છે? કે જ્યારે તમને કંઈ જ માહિતી જ નથી, ખબર જ નથી આત્મા શું છે, વસ્તુને જાણતા જ નથી, તો તમારે અનેક નય દ્વારા આત્માના સ્વરૂપને જાણવું પડે. એટલે એમ નય, નિક્ષેપ, પ્રમાણ દ્વારા, નવ તત્વોની એ રીતે શ્રદ્ધા કરવા દ્વારા આપણે આત્માના સ્વરૂપને જાણીએ છીએ. અને છેવટે કરવાનું છે એ વસ્તુ આખી જુદી છે. એ જાણ્યું છે એ બેક ઓફ માઇન્ડ રહેશે, અને એ ધારણા જ્ઞાન સુધી આપણે લઈ જઈએ છીએ તર્ક દ્વારા, અનુમાન દ્વારા, બધું જ કરીને. પણ પછી અનુભવ જે કરવાનો છે એમાં એ કંઈ કામ આવતું નથી. એટલે અનુભવના સમયે,
અનુભવના સમયે તો કોઈ વિકલ્પ રહેતા નથી. વિકલ્પ વિના પોતે પોતાના સ્વરૂપને અનુભવે છે તો એને સમ્યક દર્શન થાય છે. એટલે એવું જ્યારે થાય છે ત્યારે એ પ્રમાણ આદિની કાંઈ જરૂર નથી. પછી બીજી અવસ્થાની વાત કરે છે, પણ હવે એ બીજી અવસ્થામાં પ્રમાણ આદિના આલંબન દ્વારા વિશેષ જ્ઞાન થાય છે. ત્યાં એક વખત સમ્યક દર્શન તો થઈ ગયું છે, એટલે શ્રદ્ધા બરાબર થઈ ગઈ છે, બધું બરાબર છે, તે છતાંય હજી એને વિશેષ જ્ઞાન કરવું છે, એમાં આગળ વધવું છે, એટલા માટે એનું આલંબન એને રહે છે. અને ક્યારે એ આલંબન હોય છે કે જ્યારે વિશેષતાથી એ સ્વરૂપનો અભ્યાસ કરે છે એ વખતે એને એ જ્ઞાનમાં એ ઉપયોગી થાય છે. પણ એમ કરતા એ વખતે પોતે પોતાના સ્વરૂપમાં જ્યારે જાય છે ત્યારે એ વખતે એ પ્રમાણ આદિ કે નય નિક્ષેપ આદિના વિકલ્પો હોતા નથી. અને એ આગળ વધતા રાગ દ્વેષ મોહકર્મનો સર્વથા જ્યારે અભાવ થાય ત્યારે એનું યથાખ્યાત ચારિત્ર પ્રગટે છે. એ બીજી અવસ્થા પતી ગઈ ત્યાર પછીથી એને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય. હવે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થયા પછીથી પ્રમાણ નય નિક્ષેપ એ કોઈ વસ્તુનું આલંબન રહેતું નથી. એટલે ત્યાર પછીથી ત્રીજી જે સાક્ષાત સિદ્ધ અવસ્થા છે ત્યાં પછી કાંઈ ખરેખર કંઈ આલંબન રહેતું નથી કોઈ પણ પ્રકારનું. ત્યાં કોઈ નય પણ નથી, નિક્ષેપ પણ નથી, એ બધાનો અભાવ જ છે. આ વાત આપણે આ રીતે નય નિક્ષેપ પ્રમાણ આદિના જ્ઞાન શા માટે કઈ રીતે આપણને ઉપયોગી છે અને કયા પ્રકારે છે એનું આપણે થોડું પુનરાવર્તન કર્યું. હવે મૂળ વાત શું આવી હતી આ ગાથાની અંદર? તો મૂળ વાત એ આવી હતી કે આ પ્રકારે ભેદ દ્વારા જે આપણે જ્ઞાન કરીએ છીએ એ જ્ઞાન દ્વારા સમ્યક દર્શન થતું નથી, એ વાત મૂળ આવી હતી. એટલે હવે એ ભાવના એ ભાવને વ્યક્ત કરતું અહીંયા એક કળશ રૂપે કાવ્ય કહે છે, એટલે કે કળશ કહે છે, શ્લોક કહે છે અમૃતચંદ્રાચાર્ય ભગવાન. એ અર્થનો એ અર્થ એટલે કે એ આત્માની અનુભૂતિ છે એ આ ભેદરૂપ શ્રદ્ધા દ્વારા થતી નથી, એ એનાથી ભેદરૂપ જે કંઈ જ્ઞાન કરવામાં આવે છે એના કરતાં એ તદ્દન જુદી જ છે. એ જાતનો એક શ્લોક આપણને અહીંયા કહે છે, એ નવમો શ્લોક અથવા નવમો કળશ છે. તો આપણે હવે આજે અહીંયા નવમા કળશથી આગળ સ્વાધ્યાય શરૂ કરીએ. તો નવમા કળશમાં અહીંયા આપણે પહેલા સંસ્કૃતમાં નવમો કળશ છે એ આપણે લઈએ કે ઉદયતી ન નયશ્રી અસ્તમ એતિ પ્રમાણમ કચિત્ત અપી ચ ન વિદ્મો યાતિ નિક્ષેપ ચક્રમ કિમ અપરમ અભિદ્મો ધામની સર્વક્ષેષ્મી અનુભવમ ઉપાયતે ભાતિન દ્વૈતમ એવ. આ નવમો શ્લોક છે, એ નવમા શ્લોકનો આપણે અર્થ જોઈએ. શ્લોકાર્થમાં અહીંયા કહે છે કે આચાર્ય શુદ્ધ નયનો અનુભવ કરી કહે છે કે જો શરૂઆત જ કેવી રીતે કરી. આ શ્લોક આચાર્ય ભગવાને શુદ્ધ નય દ્વારા નિજ સ્વરૂપનો અનુભવ કરી અને કહ્યો છે. જો શરૂઆતમાં જ વાત એ સિદ્ધિ સ્પષ્ટ ચોખ્ખી જણાવી દીધી કે આ શ્લોક આચાર્ય ભગવાને કેવી રીતે કહ્યો, તો કે શુદ્ધ નયનો અનુભવ કરી અને કહે છે. એટલે આચાર્ય ભગવાન અમૃતચંદ્રાચાર્ય ભગવાન પણ એવા જ હતા, એમની દશા એવી જ વર્તી હતી. સાતમે છઠ્ઠે ઝૂલતા એ મુનિ દિગંબર ભાવલિંગી મુનિ હતા અને એમને પણ આવો જ અનુભવ હતો. અને એ જ આવી ટીકા લખી શકે, આવા સમયસાર જેવા અદભુત દ્રવ્યાનુયોગના ગ્રંથની અદભુત ટીકા લખનાર, સર્વશ્રેષ્ઠ ટીકા લખનાર એ અમૃતચંદ્રાચાર્ય ભગવાન જેવા જ હોઈ શકે. જયસેન આચાર્યની ટીકા પણ એવી જ છે, એ પહેલા પણ ઘણાઓએ ટીકા લખી છે, પણ આપણી પાસે વર્તમાનમાં જે સર્વોત્કૃષ્ટ ટીકા ઉપલબ્ધ છે આત્મખ્યાતિ તે અમૃતચંદ્રાચાર્ય ભગવાનની છે. અને એમણે આની સાથે પોતે જે કળશ લખ્યા છે એમાં એટલા બધા સ્પષ્ટીકરણ કર્યા છે અને એ કળશનો સમૂહ જે ભેગો કરીએ તો એ આખું એક શાસ્ત્ર બની જાય છે, એ શાસ્ત્ર છે. તો અહીંયા કહે છે કે આચાર્ય શુદ્ધ નયનો અનુભવ કરી કહે છે. શું કહે છે? કે અસ્મિન સર્વપે ધામની અનુભવમ ઉપાયતે. આ સર્વ ભેદોને ગૌણ કરનાર જે શુદ્ધ નયનો વિષયભૂત ચૈતન્ય ચમત્કાર તેજપુંજ આત્મા તેનો અનુભવ થતા, કોનો અનુભવ થતા? આત્માનો. કેવા આત્માનો? કે જે ચૈતન્ય ચમત્કાર તેજપુંજ એના અનુભવ થતા શું થાય એની વાત કરે છે. કે એવા આત્માનો અનુભવ થતા નયોની લક્ષ્મી નયશ્રી ન ઉદયતી, એટલે નયોની લક્ષ્મી ઉદય પામતી નથી. શ્રી એટલે લક્ષ્મી, નય શ્રી એટલે શ્રી એટલે લક્ષ્મી થાય, એટલે નયની લક્ષ્મી ઉદય પામતી નથી, ન ઉદયતી. નયોની વાત હવે રહેતી જ નથી. ક્યારે? કે જ્યારે આત્માનો અનુભવ થાય છે એ વખતે કોઈ નયની વાત છે નહીં. કે આ કયા નયથી વાત કરવામાં આવી, આ દ્રવ્યાર્થિક ને પર્યાર્થિક ને, એ કોઈ વાત નથી. આગળ પણ કહે છે કે પ્રમાણમ અસ્તમ એતી, પ્રમાણ અસ્તને પ્રાપ્ત થાય છે. નય જે છે નયની લક્ષ્મી ઉદય પામતી નથી, અને પ્રમાણ જે છે એ અસ્તને પ્રાપ્ત થાય છે, એટલે પ્રમાણ હવે રહેતું નથી. અપીચ અને નિક્ષેપ ચક્રમ પચિત યાતિન વિદ્મઃ, એટલે નિક્ષેપોનો સમૂહ ક્યાં જતો રહે છે તે અમે જાણતા નથી. તે અમે જાણતા નથી એટલે કહેવાનો આશય એ છે કે નિક્ષેપોનો સમૂહ તો ક્યાંય ચાલ્યો જાય છે, એટલે એમાં ન તો નય રહે છે, કે ન તો પ્રમાણ રહે છે, કે ન તો નિક્ષેપ રહે છે, કોઈ રહેતું નથી. જ્યારે આત્માનો અનુભવ કરવામાં આવે છે, ચૈતન્ય ચમત્કાર ભગવાન આત્માનો જ્યારે અનુભવ થાય છે, એ વખતે તો આનંદ હોય છે, આનંદ, અપૂર્વ આનંદ હોય છે. એ વખતે કોઈ નય નથી, કોઈ વિકલ્પ નથી, કોઈ પ્રમાણ નથી, અને કોઈ નિક્ષેપ પણ નથી, કંઈ નથી. માત્ર નિર્વિકલ્પ ધ્યાનની દશામાં એને પોતાના સ્વરૂપમાંથી અમૃતના ઘૂંટડા ભરાય છે. ગુરુદેવ તો એમ કહે છે કે એ પોતાના સ્વરૂપમાં જાય છે તે એને અલૌકિક એવો આનંદ પ્રાપ્ત થાય છે. એટલે એ વખતે કોઈ નય નથી, કોઈ પ્રમાણ નથી, અને કોઈ નિક્ષેપ નથી. આથી અધિક શું કહીએ? કિમ અપરમ અભિદધ્યમ. અને કહે છે આગળ કે દ્વેતમ એવન ભાતી, દ્વેત જ પ્રતિભાષિત થતું નથી. દ્વેત પ્રતિભાષિત થતું નથી એટલે એમ પણ થતું નથી કે હું આ જ્ઞાન કરું છું, મારા જ્ઞાનની પર્યાય આત્માને જાણે છે, આત્માનો અનુભવ કરે છે, એમ પણ રહેતું નથી. જ્યારે એ પોતે પોતાના સ્વરૂપનો અનુભવ કરે છે તો એ અનુભવ કરનારી તો પર્યાય છે ને. અનુભવ કઈ દ્રવ્યમાં થાય છે? અનુભવ કરનારી એક સ્થિતિ છે, એક દશા છે, એને પર્યાય કહીએ છીએ. એ પર્યાય થોડાક સમયની છે, થોડા કાળ પૂરતી જે પર્યાય હોય છે એ પર્યાયમાં એ વખતે એને અનુભવાય છે. તો એ અનુભવ કરનારી જે પર્યાય છે, અનુભવ કરનારી જે પર્યાય છે અને એમાં જે અનુભવાય છે એ બે વસ્તુ નથી, એવો દ્વેત નથી રહેતો. દ્વેત જ પ્રતિભાષિત થતું નથી. તો અનુભવ કઈ રીતે થાય છે? તો કે એ પર્યાય એમાં એક રૂપ થઈને જાણે છે, અનુભવે છે. પર્યાય એમાં સ્વરૂપમાં એક રૂપ થઈને અનુભવ કરે છે, એટલે કોઈ બે પણ એમાં રહેતું જ નથી. એવી એ અદભુત દશા છે, એવી એ અદભુત દશા છે. અહીંયા ભાવાર્થમાં કહે છે કે ભેદને અત્યંત ગૌણ કરીને કહ્યું છે કે પ્રમાણ નય આદિ ભેદોની તો વાત જ સી, એટલે એ તો વાત કરવાની રહી જ નહીં, એ તો જણાતા જ નથી, ક્યાંય ગયા, એ તો રહેતા જ નથી. શુદ્ધ અનુભવ થતાં દ્વેત જ ભાસતું નથી, એટલે પોતાની જ્ઞાનની પર્યાય જે સ્વરૂપને જાણનારી છે એ પણ જણાતી નથી, એ એક રૂપ થઈ જાય છે, એમાં બેપણું પણ રહેતું નથી. તો પછી પેલાની તો ક્યાં વાત કરવી? પ્રમાણ નય નિક્ષેપ એની તો ક્યાં વાત કરવી? એ તો ક્યાંય ચાલ્યા ગયા, એ તો એ વખતે રહેતા જ નથી, કોઈ વિકલ્પરૂપ વાત જ નથી. માત્ર ત્યાં તો અનુભવ છે, અને એ અનુભવનારી જે પર્યાય છે એ પણ જુદી નથી. એ અનુભવનારી પર્યાય પોતે પોતાના શુદ્ધ સ્વરૂપને અનુભવે છે, અને એ અનુભવે છે ત્યારે એ વેદન છે, બીજું કંઈ નથી. એ વેદન છે. શેનું વેદન છે? એ આનંદનું વેદન છે, એવો એ અનુભવ થાય છે. એક આકાર ચિહ્ન માત્ર દેખાય છે, જ્ઞાન માત્ર, જ્ઞાન આનંદનો અનુભવ રૂપે જ એ તો દેખાય છે, એમાં કોઈ બેપણું જ રહેતું જ નથી. દ્વેત ભાસતું નથી, એક આકાર ચિહ્ન માત્ર જ દેખાય છે. આપણે થોડીક વાત આમાં વધારે વિસ્તારથી પ્રવચન રત્નાકરમાંથી પણ લઈએ. ગુરુદેવે એમાં થોડી વધારે વાત કરી છે, સ્પષ્ટતાઓ કરી છે. તો પ્રવચન રત્નાકર ભાગ પહેલો પાનું 209 અને કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 220. અહીંયા કળશ 9 શ્લોકાર્થ ઉપરનું પ્રવચન એ આપ્યું છે. એ શ્લોકાર ઉપરનું પ્રવચનમાં એની નીચેનો પેરેગ્રાફ બીજો, શુદ્ધનય જે જ્ઞાનની પર્યાય છે, શુદ્ધનય જે જ્ઞાનની પર્યાય છે એનો વિષય ત્રિકાળી વસ્તુ શુદ્ધ ચૈતન્ય ચમત્કાર માત્ર તેજ પુંજ છે. ભગવાન આત્મા ત્રણ કાળ ત્રણ લોકને જાણી શકે એવી શક્તિથી પરિપૂર્ણ ચૈતન્ય ચમત્કાર વસ્તુ પ્રકાશમાન જ્ઞાન જ્યોતિ સ્વરૂપ છે. જો ચૈતન્ય ચમત્કાર શું છે? ચૈતન્ય ચમત્કાર ઘણી વાર આવે છે. ચૈતન્ય ચમત્કાર તો એ જ છે પ્રભુ કે એ અનંત શક્તિઓ ધરાવે છે, અનંત ગુણો ધરાવે છે. અને આ બધું અનંત ગુણો સહિતનું જે સ્વરૂપ છે એ અનંત કાળથી છે, અનાદિનું છે અને અનંત કાળ સુધી રહેવા વાળું છે. એ અનંત કાળ સુધી રહેવા વાળું છે. એ શક્તિઓ ક્યારે કોઈ રીતે એ ઓછી થતી નથી, એમ ને એમ રહે છે. આપણે તો અહીંયા બેટરી ડિસ્ચાર્જ થઈ જાય, ફરી ચાર્જ કરવી પડે અથવા તો નવી રિપ્લેસ કરવી પડે. આ બેટરી એવી છે, એની શક્તિ એવી છે કે ક્યારે કોઈ કાળે જરા પણ ઓછી થતી નથી. અનંત કાળથી છે, અનંત કાળ એમ જ રહેવાનું છે. એ મોટામાં મોટો ચૈતન્ય ચમત્કાર છે કે જીવત્વ શક્તિ, એ અનંત ગુણોને ધારી રાખનારી જે શક્તિ છે એ જીવત્વ શક્તિ, અને બીજી બધી જ શક્તિઓ એ એમને એમ જ રહે છે. બધા જ ગુણો એમને એમ જ રહે છે. એમાં કોઈ વધઘટ થતી નથી અને આત્માનું સ્વરૂપ એવું ને એવું જ રહે છે. એ શક્તિ આવે છે ક્યાંથી? એ મોટામાં મોટો ચમત્કાર છે. આપણે તો એમ કહીએ છીએ ને કે ભાઈ ખાવાનું ખા તો તને શક્તિ આવશે, જમીશ તો શક્તિ આવશે, આમ કરીશ તો શક્તિ આવશે, બરાબર ને? ખોરાકમાંથી શક્તિ આવે, ખોરાક તો લેવો જોઈએ, આ બધી વાતો કરીએ છીએ. અહીંયા આત્મા કયો ખોરાક લે છે? આત્માનો કોઈ ખોરાક છે પ્રભુ? છતાં એ અનાદિનો રહ્યો છે અને અનંત ગુણ સહિત છે. ચૈતન્યપણું કેવું છે? એક સમયની અંદર જ્યારે એની પૂર્ણ શુદ્ધ અવસ્થા થાય છે તો એક સમયની અંદર એ ત્રણેય કાળની બધા જ પદાર્થોની બધી જ પર્યાયોને એક સમયમાં યુગપત એકી સાથે જાણી લે, એટલી તો એની અદભુત તાકાત છે. એવી તો જ્ઞાનની તાકાત છે અને બધા જ ગુણોની એવી તાકાત છે, એવી શક્તિ છે. આ મોટામાં મોટો ચૈતન્ય ચમત્કાર છે. બીજું શું ચમત્કાર જોઈએ છે? જગતમાં કોઈ એવી વસ્તુ છે જે અનંતકાળથી રહી હોય અને અનંતકાળ સુધી એ કોઈના પણ આધાર વિના, કોઈની પણ અપેક્ષા વિના, કોઈની પણ મદદ વિના એમ ને એમ રહી શકે, એના બધા જ ગુણો સહિત એ રીતે રહી શકે એવી એક વસ્તુ તો બતાવો. આ એક ભગવાન આત્મા ચૈતન્ય ચમત્કાર જે છે એ આ છે, બીજું કંઈ નથી. બીજા પાંચ દ્રવ્યો છે એનાથી આ ચૈતન્ય ચમત્કાર એ આમ જુદું પડે છે. ચેતના 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 દરેક સમયે ચેતના ભરી છે. કેટલું જ્ઞાન કરી શકે? તો જ્ઞાનની તો વાત જ એવા દો, કોઈ વસ્તુ એવી નથી, જ્ઞેય એવું નથી કે જેનું એ જ્ઞાન ન કરી શકે. કેવળ જ્ઞાનમાં કોઈ જ્ઞેય એવું નથી કે જે ન જણાય. જ્ઞેય માત્ર ને જાણે તે કેવળ જ્ઞાન છે. પ્રવચન સારનો સ્વાધ્યાય ચાલતો હતો ત્યારે મને કોઈએ પૂછ્યું કે પણ કે રમેશભાઈ એ બધું પછી જ્ઞાન આવે ક્યાંથી? એને કંઈક જાણવું તો પડે કે નહીં આ આ કે વર્લ્ડનું બધું નોલેજ એને કેવી રીતે આવે ને આ બધા આટલા બધા બધા ગ્રહો છે ને એ બધું એટલા બધાનું નોલેજ કેવી રીતે આવી જાય એમ? મેં કીધું પ્રભુ એ નોલેજ અંદરમાં જ પડ્યું છે, એ નોલેજ એને બહારથી લેવા જવાની કોઈ જરૂર છે જ નહીં. અને એને જ્ઞાન કરવાની જે રીત છે એને તમે જાણો તો તમને ખબર પડે કે કઈ રીતે જ્ઞાન કરે છે. તરત જ ખ્યાલ આવે કે એને બહારથી ક્યાંયથી જ્ઞાન લેવા જવાની જરૂર જ નથી. જેમ અરીસો છે એની અંદર પ્રતિબિંબ પાડવા માટે અરીસાએ કંઈ કરવું પડે છે? કંઈ કરવું પડતું નથી. પ્રતિબિંબ અરીસાએ તો નિર્મળતા રાખવાની જરૂર હોય છે. અરીસાની નિર્મળતા હોય તો પ્રતિબિંબ પડે. અરીસામાં પ્રતિબિંબ કેમ પડે? એ નિર્મળ ચોખ્ખો છે તો પડે છે. ગંદો ભરેલો હોય ઉપર માટી લગાડી લે તો પ્રતિબિંબ નહીં પડે. એવું આ ભગવાન આત્માનું છે. એની અંદર બધા જ જ્ઞેયો પ્રતિબિંબિત થાય છે. તો કઈ રીતે થાય છે? તો કે એની એ નિર્મળતા છે.
એ જ્ઞાનની નિર્મળતા છે, એને પૂર્ણ નિર્મળતા એટલે કેવળ જ્ઞાન, કેવળ દર્શન. અને આ કેવળ જ્ઞાન અને કેવળ દર્શન જેવા અનંત ગુણો જે અનાદિથી એમ ને એમ એવા ને એવા જ એટલી શક્તિ રૂપે પડ્યા છે, રહ્યા છે, પરિણમન થઈ રહ્યું છે, અનુભવાય છે, આનાથી બીજો કયો મોટો ચમત્કાર હોય પ્રભુ? એવા ભગવાન આત્માનું કેમ મહાત્મા નથી આવતું? એ બધું અંદરમાં પડ્યું છે, એ પ્રાપ્ત જ થયેલું છે, પ્રાપ્તની પ્રાપ્તિ પર્યાયમાં કરવી છે, એનો પુરુષાર્થ પ્રભુ કેમ નથી આવતો? એ કરવાનું છે. એટલે એવા ચૈતન્ય ચમત્કારની અહીંયા વાત કરી છે કે એનો અનુભવ થાય એવા ચૈતન્ય ચમત્કાર વસ્તુ પ્રકાશમાં જ્ઞાન જ્યોતિ સ્વરૂપ છે. અને એનો જયારે અનુભવ થાય છે ત્યારે કોઈ ભેદ રહેતા નથી. નવ તત્વના ભેદ પણ ગૌણ થઈ જાય છે, બધું ગૌણ થઈ જાય છે. નિક્ષેપ, નય, પ્રમાણ બધું ત્યાં કંઈ રહેતું નથી. એટલે રહેતું નથી એટલે છે નહીં એમ નથી, એ છે નહીં એમ કહેવાનો આશય નથી. પણ ત્યારે નથી, જ્યારે એનો અનુભવ થાય છે ત્યારે એ કંઈ નથી, ત્યારે એ કંઈ નથી, એનું લક્ષ્ય નથી હોતું, એના તરફ લક્ષ પણ થતું નથી. સુતને સર્વ ભેદોને, નવ તત્વના ભેદોને ગૌણ કરી એટલે અજીવ જે જળ છે તેનું લક્ષ્ય છોડી, અંદર પુણ્ય પાપ જે થાય છે તેનું લક્ષ્ય પણ છોડી, તથા સંવર નિજરા મોક્ષ જે ધ્રુવની અપેક્ષા બહી તત્વ છે એનું પણ લક્ષ્ય છોડી, એક ત્રિકાળી શુદ્ધ ચૈતન્ય ચમત્કાર માત્ર વસ્તુ આત્માને દેખે છે. કોણ? શુદ્ધ નય. એટલે કે શુદ્ધ નયથી એવું સ્વરૂપ આપણને અનુભવમાં આવે છે. શુદ્ધ નય દ્વારા આપણે ત્યાં પહોંચીએ છીએ. શુદ્ધ નય આને દર્શાવનારો છે. શુદ્ધ નયનો વિષય એ આવો ચૈતન્ય ચમત્કાર ભગવાન આત્મા છે. અજ્ઞાનીને દયા દાન આદિ રાગના નવ તત્વના ભેદોના પ્રેમની આડમાં એની રૂચિમાં, આ દયાદાન વ્રત પાતે બધાની રૂચિમાં એની આડમાં આખો ભગવાન ચૈતન્ય ચમત્કાર આત્મા દેખાતો નથી. પરંતુ શુદ્ધનય એ સર્વ ભેદોને ગૌણ કરી અનંત શક્તિ સંપન્ન ત્રિકાળી શુદ્ધ જીવ વસ્તુને દેખે છે, અનુભવે છે. તેનો અનુભવ થતાં, તેને અનુસરીને વેદન થતાં એ નયોની લક્ષ્મી નો ઉદય થતો નથી. એ પ્રમાણ ક્યાંય ચાલ્યું જાય છે અને નિક્ષેપો ક્યાંય ચાલ્યા જાય છે. આ વાત અહીંયા કહે છે. હવે એના પછી આપણે લઈએ સમયસારમાં, આપણે ભાવાર્થમાં બે લીટી કરી, હવે નીચે આગળ જે વાત કરી છે એ લઈએ. આપણે એટલું સમજ્યા કે ભેદને અત્યંત ગૌણ કરીને કહ્યું છે કે પ્રમાણ નય આદિ ભેદની તો વાત જ સી, એટલે શુદ્ધ અનુભવ થતાં દ્વેત જ ભાસતું નથી, એકાકાર ચિહ્ન માત્ર જ દેખાય છે. હવે એના પછી જે નીચે એક સ્પષ્ટતા ભાવાર્થમાં જે આપી છે એ લઈએ. એમાં એમ કહે છે કે અહીં વિજ્ઞાન અદ્વૈતવાદી તથા વેદાંતી કહે છે કે છેવટ પરમાર્થ રૂપ તો અદ્વૈતનો જ અનુભવ થયો. વેદાંત જે છે એ દ્વૈતમાં માનતું નથી, બેપણામાં માનતું નથી, એ અદ્વૈતને માને. અદ્વૈત એટલે બે પણ નહીં, તે એ પર્યાયને માનતું નથી. એટલે એમ કહે છે કે અમે તો એમ કહીએ જ છીએ કે ભાઈ દ્વૈત છે જ નહીં, બે પણ છે જ નહીં, અને એક જ છે, એક જ પરમાત્મા તત્વ છે, અને એમાં બધા આત્મા ભળી જાય છે, બાકી બીજું બધું માયા છે. અને એવું જ બીજા પણ વિજ્ઞાન અદ્વૈતવાદી એટલે બૌદ્ધ વગેરે પણ બીજા પણ માને છે. તો એ વેદાંત જે કહે છે કે છેવટે તો શું થયું, અમે કહેતા હતા એમ થયું ને કે છેવટે તો પરમાર્થરૂપ એ અદ્વૈતનો જ અનુભવ થયો ને, એ જ અમારો મત છે, તો તમે વિશેષ શું કહ્યું? આવું આપણને આ જૈનની માન્યતા ધરાવનારને એમણે કહ્યું. હવે એની સ્પષ્ટતા કરતા અહીંયા ઉત્તર આપ્યો છે કે તમારા મતમાં સર્વથા અદ્વૈત માનવામાં આવે છે, ત્યાં વેદાંતના મતમાં સર્વથા, સર્વથા એટલે બીજી કોઈ અપેક્ષા જ નહીં, બધું કાયમ માટે એક જ અપેક્ષા, એ અદ્વૈત જ માનવાનું, અદ્વૈત જ માનવામાં આવે છે. દ્વૈત છે જ નહીં, બેપણું છે જ નહીં, પર્યાય છે જ નહીં. જો સર્વથા અદ્વૈત માનવામાં આવે તો શું થાય, વિચાર કરીએ. જો સર્વથા અદ્વૈત માનવામાં આવે તો બાહ્ય વસ્તુનો અભાવ જ થઈ જાય, બાહ્ય વસ્તુનો અભાવ જ થઈ જાય. અને એવો અભાવ તો પ્રત્યક્ષ વિરુદ્ધ છે. એ બાહ્ય વસ્તુનો અભાવ કઈ રીતે થઈ જાય કે પર્યાયને નથી માનતા,
પર્યાયને નથી માનતા તો પછી આપણે જે જાણીએ છીએ આ બધું જ્ઞાન કરીએ છીએ એ બધુંમાં જે કંઈ દેખાય છે એ પર્યાયમાં જણાય છે કે બીજે કોઈ રીતે જણાય છે? આપણે વ્યવહારથી પણ જે જાણીએ છીએ જે બધું બરાબર એ પરને એ બધું જે દેખાય છે એ બધું ક્યાં દેખાય છે, ક્યાં જણાય છે એનું જ્ઞાન પર્યાયમાં થાય છે. જો પર્યાયને ન માનીએ તો પછી એ જે જેનું જ્ઞાન કરીએ છીએ એ વસ્તુ પછી રહેતી જ નથી, એનો અભાવ થઈ જશે, એ વસ્તુ રહેતી જ નથી. જૈન મતમાં તો પર્યાયને અને દ્રવ્યને બંનેને માનવામાં આવે છે અને એ દ્રવ્યનો અનુભવ કરનારી પર્યાય છે એમ માનવામાં આવે છે. અને જ્યારે એ અનુભવ કરે છે ત્યારે પછી ભેદ રહેતા નથી, એટલે એ વખતે અનુભવના કાળે એવા અનુભવના કાળે એને અદ્વૈત છે, બેપણું નથી. બાકી હંમેશને માટે કંઈ એમ નથી કે અદ્વૈત છે, હંમેશને માટે એમ નથી, હંમેશને માટે તો એમ જ છે કે એક ન બદલાતો અંશ જે છે તે ધ્રુવ છે, દ્રવ્ય છે. અને જગતમાં એવા દ્રવ્યો કેટલા, ભગવાને 6 પ્રકારના દ્રવ્યો કયા, અને એમાં પછી પૂદગળ પરમાણુની વાત કરીએ કે જીવ દ્રવ્યની વાત કરીએ તો કેટલા, અનંત અનંત છે. અને એ બધું છે ને, અને પાછા એના પૂદગળ પરમાણુઓ છે, ભેગા થઈને સ્કંધ પણ થાય છે ને, અને એ બધાને જાણે છે ને જ્ઞાન. તો એ જાણવાવાળું કોણ છે? એ જાણવાવાળો કોઈ છે કે નથી? એ જાણવાવાળું દ્રવ્ય છે, દ્રવ્ય જાણે છે કે પર્યાય જાણે છે? કોણ જાણે છે? જાણવાવાળું તો પર્યાય છે, કે દ્રવ્ય જાણતું નથી. દ્રવ્યને જ પર્યાય જાણે છે, દ્રવ્યનું જ્ઞાન પર્યાયમાં થાય છે. ત્યારે પણ એ કંઈ દ્રવ્ય પર્યાયમાં આવતું નથી, પર્યાય ક્ષણિક છે, પર્યાય નાશવંત છે, પર્યાય તો વિલીન થઈ જાય છે. જો દ્રવ્ય પર્યાયમાં આવી જાય તો પછી શું થાય? પર્યાય વિલીન થાય સાથે દ્રવ્ય પણ નાશ પામે, એટલે એમ નથી. એટલે પર્યાય જે છે એ ક્ષણિક છે, અને એ ક્ષણિક પર્યાયમાં એ જ્ઞાન થાય છે, જ્ઞાન કરનારી એ પર્યાય છે. એ વેદન વેદન જે છે એ ક્યાં છે? વેદન ક્યાં આવે છે? કોણ વેદન અનુભવે છે? એ વેદન પર્યાયમાં છે, દ્રવ્યમાં નથી. જે સુખનું દુઃખનું બધું જે વેદન કહીએ છીએ, આનંદનું વેદન જે છે, એ બધું વેદન થાય છે ક્યાં? પર્યાયમાં થાય છે. એ સમયની પર્યાયમાં એવું વેદન થાય છે, એ પર્યાય પછી ચાલી ગઈ, પછી એ વેદન રહેતું નથી. આવું સ્પષ્ટ છે તો એ વેદાંતવાળા માનતા નથી કે ભાઈ આ પર્યાય છે, પર્યાય વિના તો પછી કઈ જગતમાં રહેશે જ નહીં. એટલે અહીંયા એ વાત કહેવામાં આવી કે પછી બાહ્ય વસ્તુનો અભાવ જ થઈ જાય, અને એવો અભાવ તો એ પ્રત્યક્ષની વિરુદ્ધ થઈ જાય છે. પ્રત્યક્ષ વિરુદ્ધ છે તો વિરુદ્ધ વાત દેખાડે છે. અમારા મતમાં નય વિવક્ષા છે, અમારા એટલે જૈનના મતમાં નય વિવક્ષા છે, તે બાહ્ય વસ્તુનો લોપ કરતી નથી, બાહ્ય વસ્તુનો અભાવ કરી નથી નાખતી. બાહ્ય વસ્તુ છે અને જેમ છે તેમ એને સ્વીકારે છે, બાહ્ય વસ્તુનો લોપ કરતી નથી. જ્યારે શુદ્ધ અનુભવની અનુભવથી વિકલ્પ મટી જાય, જ્યારે શુદ્ધ અનુભવ થાય એ વખતે એ અદ્વૈત છે. પણ જ્યારે એ અનુભવનો કાળ પૂરો થાય, જ્યારે શુદ્ધ અનુભવથી વિકલ્પ મટી જાય છે, ત્યારે આત્મા પરમ આનંદને પામે છે. તેથી અનુભવ કરાવવા માટે શુદ્ધ અનુભવમાં દ્વૈત ભાસતું નથી એમ એ કહેવામાં આવ્યું હતું. એ બધું પત્યા પછીથી જો વિચાર કરવા જઈએ તો પછી એ પર્યાય હતી, એ પર્યાય પૂરી થઈ એમ થાય છે ને, એ સમયની પર્યાય એ પતી ગઈ. બીજા સમયે ફરી પાછું એવું ને એવું અનુભવમાં આવે છે તો બીજી પર્યાય, ત્રીજા સમયની ત્રીજી છે. જેટલો સમય એ એવો અનુભવ કરે છે એટલા સમયની એ પર્યાય છે, એ એક રૂપ થઈને અનુભવ કરે છે, એ એક રૂપ થઈને અનુભવ કરે છે એમ અહીંયા તો અમે કહ્યું છે. એટલે અમે જે દ્વૈત નથી ભાસતું એમ જે કહીએ છીએ એમાં એમ નથી કે બે વસ્તુ છે જ નહીં, દ્રવ્ય અને પર્યાય છે જ નહીં એમ નથી કહ્યું. પણ જ્યારે એ અનુભવથી વિકલ્પ મટી ગયો, વિકલ્પ રહેતો નથી કોઈ, એટલે નય પ્રમાણ વગેરેના કોઈ ભેદરૂપ વિકલ્પ રહેતા નથી, અને ત્યારે આત્મા પરમ આનંદને પ્રાપ્ત કરે છે તેવો અનુભવ કરે છે, ત્યારે એમ કહીએ છીએ કે શુદ્ધ અનુભવમાં કોઈ દ્વેષ ભાસતું નથી એમ કહ્યું છે અમારા મતમાં. તો જો બાહ્ય વસ્તુનો લોપ કરવામાં આવે તો આત્માનો પણ લોપ થઈ જાય અને શૂન્યવાદનો પ્રસંગ આવે. માટે તમે કહો છો તે પ્રમાણે વસ્તુ સ્વરૂપની સિદ્ધિ થઈ શકતી નથી. તમે એટલે વેદાંતવાળા, તમે જે કહો છો એ પ્રમાણે વસ્તુ સ્વરૂપની સિદ્ધિ થઈ શકતી નથી. અને વસ્તુ સ્વરૂપની યથાર્થ શ્રદ્ધા વિના, એવી યથાર્થ શ્રદ્ધા જેમ છે તેમ, દરેક દ્રવ્યની જેમ છે તેમ શ્રદ્ધા ન થાય
તો પછી એ આત્માની પણ શ્રદ્ધા નથી અને પછી શુદ્ધ અનુભવ પણ ક્યાંથી થશે? એટલે યથાર્થ શ્રદ્ધા વિના જે શુદ્ધ અનુભવ કરવામાં આવે તે પણ પછી મિથ્યારૂપ જ થયો. એટલે શૂન્યનો પ્રસંગ હોવાથી તમારો અનુભવ પણ આકાશના ફૂલનો અનુભવ છે. એટલે તમારો અનુભવ તો કોઈ અનુભવ છે જ નહીં, કે તમે તો પર્યાયને માનતા જ નથી, તો પછી ક્યાં એ વાત જ રહી? હવે આ જે શૂન્યની વાત જે કરી છે એ વિશે અને આ શુદ્ધ અનુભવમાં દ્વેત ભાસતું નથી એના વિશે થોડીક વાત આપણે પ્રવચન રત્નાપર્વમાંથી જે ગુરુદેવે કહી છે એ લઈએ આપણે. તો હવે અહીંયા પાના નંબર 212 થી શરૂ કરી અને આપણે લઈએ 212 ઉપર. અહીંયા કહે છે પાના નંબર 212 પ્રવચન રત્નાકરમાં, કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 223, એમાં ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે તમારા મતમાં સર્વથા અદ્વૈત એટલે બે નહીં એક જ માનવામાં આવે છે. કોના મતમાં? એ વેદાંતના મતમાં. અજ્ઞાનીના મત પ્રમાણે સર્વથા અદ્વૈત માનવામાં આવે તો પર એવી બાહ્ય વસ્તુનો અભાવ જ થઈ જાય. આત્મા રાગ આદિ જે પર જ્ઞેયને જાણે છે તે સર્વ ચીજનો અભાવ જ થઈ જાય. પણ એવો અભાવ તો પ્રત્યક્ષ વિરુદ્ધ છે. અમારા એટલે જૈન મતમાં નય વિવક્ષા છે, અપેક્ષાથી કથન છે. આપણે અનેક નય દ્વારા વાત કરીએ છીએ, અપેક્ષાથી કથન કરીએ છીએ. દ્રષ્ટિકોણ, આ દ્રષ્ટિકોણથી સ્વરૂપ આમ છે, આ દ્રષ્ટિકોણથી આમ છે, આ અપેક્ષાથી આમ છે, અનેકાંતવાદ છે. એટલે અમારા દ્રષ્ટિકોણમાં એ જે કથન છે તે અપેક્ષાથી છે, તે બાહ્ય વસ્તુનો લોપ કરતી નથી. બાહ્ય ચીજમાં છે તે આત્મામાં નથી. બાહ્ય ચીજ છે પણ એ આત્મામાં નથી. રાગ છે પણ એ રાગ રાગપણે છે. પર્યાય પણ છે પણ પર્યાયપણે છે. દ્રવ્યપણે છે. એટલે દરેકને જેમ છે તેમ એ જાણે છે અને એમાં અપેક્ષાથી મુખ્યને ગૌણ કરી અને સાચું સ્વરૂપ એ જાણવાનું અમારા મતમાં છે. કોઈ બાહ્ય વસ્તુ અભાવરૂપ નથી. અમારે ત્યાં તો નય વિવક્ષા છે. નિશ્ચય નયના વિષયનો અનુભવ થતા દ્વૈત દેખાતું નથી એમ છે. નિશ્ચય નયના વિષયનો એટલે નિશ્ચય નયનો વિષય એ શુદ્ધ આત્મા, એનો અનુભવ થતા એ વખતે દ્વૈત દેખાતું નથી, એનો વાસ થતો નથી એમ છે. અને એમ કહેવાથી બાહ્ય ચીજ રાગ પર્યાય નથી એમ કહેવામાં આવ્યું નથી, એમ થતું નથી. શુદ્ધ દ્રવ્ય અનુભવવામાં આવતા વિકલ્પ મટી જાય છે એટલું જ એમાં પ્રયોજન છે. એટલે અમે એમ કહ્યું છે કે એવા દ્વૈતનો એ વખતે દ્વૈત દેખાતો નથી, દ્વૈતનો ભાસ થતો નથી. ક્યારે? એ અનુભવના કાળમાં. અમે કે તમારી જેમ સર્વથા એને અદ્વૈત માનીને બેઠા છીએ એમ નથી. પૂર્ણ આનંદનો નાથ જે શુદ્ધ જ્ઞાયક ભાવ, એના તરફના ઝુકાવથી જ્યારે અનુભવ થાય છે ત્યારે ભેદનો વિકલ્પ મટી જાય છે. ભેદ વસ્તુ જગતમાં નથી એમ નથી, ભેદ વસ્તુ જગતમાં છે. બીજી પણ એક વાત અહીંયા લીધી છે આગળ કે વેદાંત એક જ સર્વવ્યાપક કહે છે પણ એમ નથી. અનંત આત્મા છે ને, સંખ્યાએ જોઈએ તો અનંત આત્મા છે ને. એક જ ક્યાં છે? એક પરમાત્મા, એમાં બધા આત્મા ભળી જાય એ વાત પણ બરાબર નથી. કેમ કે બધા પછી પોતે પોતાનું અસ્તિત્વ ગુમાવી દે. પરમાત્મામાં એક રૂપ ભળી જાય તો પોતાનું અસ્તિત્વ ગુમાવવા માટે થઈને આ પુરુષાર્થ કરે ના? એમ નથી. આપણે તો પોતાનું અસ્તિત્વ જાળવી રાખીએ છીએ. સિદ્ધની દશા થાય ત્યારે સિદ્ધમાં એ જીવ છે તે પોતે પોતાનું અસ્તિત્વ જાળવી રાખે છે અને પોતે એ જ્ઞાન આનંદ સ્વરૂપ થઈ જાય છે, પૂર્ણ આનંદનો અનુભવ રહે છે. જ્યારે પેલા તો એમ કહે છે કે એક પરમાત્મામાં ભળી જાય છે તો પછી તો પોતાનું એક્ઝિસ્ટન્સ લોસ્ટ થયું, એને માટે થઈને આવો પુરુષાર્થ કોઈ કરતું હશે? એટલે એ વાત પણ એમાં બરાબર નથી. હવે 213માં પાના ઉપર આપણે આવીએ, એના પછીના પાના ઉપર. એમાં બીજા પેરેગ્રાફમાં, બીજો પેરેગ્રાફ 213માં પાના ઉપર કહે છે કે તમે અદ્વૈત જ કહો છો, બીજું કાંઈ છે જ નહીં એમ કહો છો. દ્રવ્ય એકલું જ છે અને પર્યાય પણ નથી, તો દ્રવ્ય છે એનો નિર્ણય કરવાવાળું કોણ છે? એ દ્રવ્યનો નિર્ણય કોણે કર્યો? જો અહીંયા આ સમજવાનું છે એટલા માટે આપણે આ લઈએ છીએ કે દ્રવ્યનો નિર્ણય કર્યો કોણે કે આ દ્રવ્ય છે એવું નિર્ણય કરવાવાળું કોણ છે? એ પર્યાય છે. એનો નિર્ણય પર્યાયમાં થાય છે. જે અનિત્ય પર્યાય છે તે નિત્ય વસ્તુનો નિર્ણય કરે છે. નિત્ય એવું દ્રવ્ય છે એનો નિર્ણય કરનારી પર્યાય છે. જે પર્યાય છે તે નિત્ય નથી, અનિત્ય છે, ક્ષણિક છે. શાશ્વતનો નિર્ણય અનિત્ય પર્યાયમાં, અશાશ્વત પર્યાયમાં થાય છે. જો તમે એકલું નિત્યને માનશો તો તે માનનારી, નિર્ણય કરનારી પર્યાયનો નાશ થઈ જશે અને તે પ્રસંગમાં નિત્યનો પણ અભાવ જ થઈ જશે. નિત્યને પછી માનશે કઈ રીતે? નિત્યનો તમને નિર્ણય થશે કેવી રીતે? એટલે આમ વસ્તુ દ્રવ્ય પર્યાય સ્વરૂપ છે. વસ્તુ દ્રવ્ય અને પર્યાય એવા સ્વરૂપે છે. તેમાં ધ્રુવ નિત્યાનંદ સ્વરૂપ જે જ્ઞાયક ભાવ, એ દ્રવ્ય, તેમાં દ્રષ્ટિ કરતા એકલો અભેદનો, નિર્વિકલ્પ આનંદનો અનુભવ થાય છે. અને આવા અભેદ આત્માનો અનુભવ એ કાંઈ વિશેષ જાજુ જ્ઞાન હોય તો જ થાય એમ નથી. એટલે કે કદાચ આપણને વધારે જ્ઞાન ન હોય તો પણ એ તો થઈ શકે. ગુરુદેવ તો એમ કહે છે કે નરકમાં પડેલો નારકીનો જીવ છે એને, અરે 8 વર્ષની બાળકી હોય એને, અને તિર્યંકને પણ એવા અનુભવ થાય છે. શુદ્ધ આત્માનો પોતાના સ્વભાવનો અનુભવ થાય છે, એટલે સમ્યક દર્શન થાય છે. એ વાત અહીંયા લીધી છે. પછી એના પછીના પાના ઉપર, પાના નંબર 214 ઉપર ચોથો પેરેગ્રાફ. હું શુદ્ધ છું, હું શુદ્ધ છું એમ કહ્યા કરે, પણ શુદ્ધ ચીજ શું છે અને કઈ રીતે છે એ જાણ્યા વિના શુદ્ધ અનુભવ સાચો નથી, એ તો મિથ્યાત્વ છે. સર્વથા અદ્વૈતવાદીને શૂન્યનો પ્રસંગ હોવાથી ઉલટી શ્રદ્ધામાં જે રાગનો અનુભવ થયો એ તો આકાશના ફૂલના અનુભવ જેવો અનુભવ થયો. આકાશમાં જેમ ફૂલ નથી તેમ એનો વસ્તુનો અનુભવ નથી. જ્ઞાનમાં પ્રથમ એવો નિર્ણય કરે કે હું તો અનંત ગુણોનો પિંડ, ચૈતન્ય માત્ર વસ્તુ છું. આ નિર્ણય કરનારી તો પર્યાય છે, આ નિર્ણય કરનારી પર્યાય છે. પણ તે પર્યાય એમ જાણે છે કે હું તો ત્રિકાળી ધ્રુવ છું. પર્યાય એમ જાણે છે, શું જાણે છે? પર્યાયમાં શું જણાય છે? દ્રવ્યનું સ્વરૂપ એને જણાય છે. અને કેવું જણાય છે? તો કે હું તો ત્રિકાળી ધ્રુવ છું. સમયસારની 320મી ગાથામાં જયસેન આચાર્યની ટીકામાં એ વાત આવે છે અને એમાં કહ્યું છે કે પર્યાય એવો નિર્ણય કરે છે કે, આ બહુ સરસ વાત છે અને બહુ આ વાક્ય આખું વારંવાર બોલીને યાદ રાખવા જેવું છે કે પર્યાય એવો નિર્ણય કરે છે કે સકળ નિરાવરણ અખંડ, ખંડ નહીં અખંડ, એક એક એટલે ભેદ નહીં, પ્રત્યક્ષ પરોક્ષ નહીં, એક ભેદ નહીં, પ્રત્યક્ષ પરોક્ષ નહીં, પ્રતિભાસમય જાણવામાં આવે છે એવો અવિનશ્વર નિત્ય ધ્રુવ શુદ્ધ પારિણામિક પરમ ભાવ લક્ષણ નિજ પરમાત્મ દ્રવ્ય તે જ હું છું. પર્યાય એમ જાણે છે કે આ હું છું. હું પર્યાય છું એમ જાણતી નથી, પર્યાય એમ નથી કે જાણતી કે હું પર્યાય છું, પણ પર્યાય એ દ્રવ્યને જાણે છે. અને એ કેવા દ્રવ્યને જાણે છે? તે સકળ નિરાવરણ અખંડ પ્રત્યક્ષ પ્રતિભાસમય અવિનેશ્વર નિત્ય ધ્રુવ શુદ્ધ પારિણામિક પરમ ભાવ લક્ષણ નિજ પરમાત્મ દ્રવ્યને હું છું એમ જાણે છે. તો આજે અહીંયા કળશ 9ની વાત આપણે કરી, એનો અભ્યાસ કર્યો આપણે, એનો સ્વાધ્યાય કર્યો. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. તો આપણે સુખધામ બોલી અને આજનો સ્વાધ્યાય પૂરો કરીએ.
Thank you.